તારીખ 23/12/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 598 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 279
વિશેષ અસંત દશા એ પરિણામે ત્યારે એ રાગ ઘસાઈ જાય ગૌરવ નથી કરાવતા પુરાણો એવો પોતાનો આત્મા અનાદિથી જેની જયાતી છે એટલે એ પુરાણો છે, એટલે એને પુરાણ પુરુષ કહેવામાં આવે છે. અથવા સર્વ ગ્રંથ ગ્રંથોમાં તને સમજાવવા માટે બધી વાતો કરે છે, ગ્રંથ કહો કે પુરાણ કહો. એ સર્વ ગ્રંથોનું કેન્દ્ર સ્થાન શું હોવાથી તું પુરાણ પુરુષ છો. પુરાણમાં પુરુષ હોય બે રીતે લાગુ પડે છે. એ પુરુષ પુરાણ તમે તારામાં અને સત્પુરુષમાં કાંઈ ભેદ હોય એમ સમજતા નથી. આત્મા આત્માની ઓળખાણ કહીએ કે સત્પુરુષની ઓળખાણ કહીએ, બે વાતને ઓળખાણમાં અમને કઈ ફેર લાગતો નથી, કેમ કે બંનેનું ફળ એક છે. બંનેનું ફળ એક છે. અથવા તારા કરતા અમને તો સત્પુરુષ વિશેષ લાગે છે, તારા કરતા
સત્પુરુષ વિશેષ
તમને સત્પુરુષ વધારે સત્પુરુષ ને વધારે વજન જોઈએ. નિજ આત્મા કરતા સત્પુરુષ ને અમે વધારે સ્થાન આપીએ છીએ. કેમ કે તું એને આધીન રહ્યો છો, એની દ્રષ્ટિના કબજામાં તું આવી ગયો. તારા કબજામાં સત્પુરુષ નથી, સત્પુરુષ ને દ્રષ્ટિના કબજામાં તું છો. દ્રષ્ટિ કબજો લે છે, દ્રષ્ટિનું વર્ણન કરતા સુગરજી આ વાત કરે છે કે દ્રષ્ટિ તો દ્રવ ઉપર કબજો કરી લે છે. દ્રષ્ટિનું પરિણામ બતાવવામાં બીજી વાત છે. હવે વાત કરે છે કે અમે સત્પુરુષ ને ઓળખ્યા તને ઓળખી શક્યા નહીં. કોઈ પણ જીવ પોતાના સ્વરૂપની ઓળખાણ સિદ્ધે સિદ્ધિ કરી શકતો નથી. સત્પુરુષને ઓળખે પછી કરી શકે છે. સ્વરૂપ નિર્ણય કે જે સમ્યક દર્શનનું અનન્ય કારણ છે, સ્વરૂપની ઓળખાણ કે જે સમ્યક દર્શનનું સ્વાનુભવનું અનન્ય કારણ છે, એ કારણ પણ સત્પુરુષની ઓળખાણ વિના કોઈને પ્રગટતું નથી એમ કે છે. આ વાત નથી, કેમ કે સત્પુરુષ વગર તો એને આ વાત જ કરવાની નથી. કેવી રીતે નો છે કોઈ કે પણ શાસ્ત્ર થી, પણ શાસ્ત્ર ની ઉત્પત્તિ સત્પુરુષ થી. શાસ્ત્ર આવ્યા ક્યાંથી? શાસ્ત્ર થી મળે, પણ એ શાસ્ત્ર નું જનક કોણ છે? શાસ્ત્ર નો જનક કોણ છે? શાસ્ત્ર નો પિતા તો સત્પુરુષ છે. એટલે આખરમાં વાત બધી સત્પુરુષ ચાલી જાય છે. એ સત્પુરુષ ને ઓળખ્યા વિના આત્માને ઓળખાણ ન થઈ, તારી ઓળખાણ ન થઈ, એ અમને સત્પુરુષ પ્રત્યે વધારે પ્રેમ ઉપજાવે છે, વધારે આકર્ષણ ઉપજાવે છે કે તારા કરતા એ વધારે સરળ છે. જેની સાથે સરળ હોય એની સાથે વ્યવહાર સીધો થાય, આડોડાઈ કરે એની સાથે વ્યવહાર ન થાય સીધો. કેવી રીતે થાય? કે પોતાના આત્મા કરતા સત્પુરુષ સરળ છે. કેવી રીતે સરળ છે? તું ગુપ્ત રહ્યો છો, મૂળ પ્રગટ થયા છે એને એટલી સરળતા કરે છે. એ વ્યક્ત થઈને બહાર આવ્યા છે, એ વ્યક્ત થઈને બહાર આવ્યા છે ને. અમને કહ્યા છે કે આમ ને આમ હોય, આમ ને આમ હોય, એટલી સરળતા છે. ભાન ભૂલેલા એવા અમે, અમે તો આના જેથી ભાન ભૂલા છે. કઈ ખબર નથી શું કરાય, શું કર્તવ્ય છે ને શું અકર્તવ્ય છે એમને કઈ ખબર નથી. તો સત્પુરુષ સામે થઈ ગયા છે એમ ન કરાય, આમ કરાય, આ બધું ના જવાય, આ બધું જવાય. સત્પુરુષ નું મહત્વ દર્શાવવા કેટલી કેટલી શૈલી કરી છે એમ, બધા પરિગ્રહમાં જુદી જુદી શૈલી કરી છે. તારા કરતા એ સરળ છે, માટે અમને તારા કરતા પણ એના પ્રત્યે વધારે આકર્ષણ. ભલે સ્વરૂપ નિશ્ચય નું પ્રકરણ બરાબર સમજાય તો સ્વરૂપ નિશ્ચય નું પ્રકરણ છે ને, એ પ્રકરણ બરાબર સમજાય જાય, માટે આવા ઓળખાય જાય એમને નહીં. સત્પુરુષ ઓળખાયા વિના કદી આત્મ સ્વરૂપ નું ઓળખાણ થતી નથી. કેમ કે એક વ્યક્ત છે, એક અવ્યક્ત છે, પણ વ્યક્ત ને તો જોતો નથી. અવ્યક્ત ક્યાંથી દેખાશે? અને પ્રજ્વલિત ભળભળ ભડકે પડતી અગ્નિ છે, અગ્નિ નું સ્વરૂપ જણાતું નથી, ઓળખાતું નથી. અગ્નિ ની શિખા જ્યોત જાગતી જ્યોત, એનાથી તને અગ્નિ ના સમજાય. તો ચકમક ના પથ્થર માં રહેલી અગ્નિ નું સ્વરૂપ કેવી રીતે તને સમજાશે? પથ્થર ઘટાડો ઓવો છે, ઉષ્ણ છે, નજીક જાય તો ઉષ્ણતા લાગે છે. અગ્નિ કોને કહીએ કે જેનો સ્વભાવ ઉષ્ણ હોય તેને અગ્નિ કહીએ? પણ ભ્રાસ લાગે છે તો તને ખબર નથી પડતી કે અગ્નિ કોને કહેવાય. ચકમક ના પથ્થર ની અગ્નિ નું સ્વરૂપ કેવી રીતે થતું હોય? એમ સત્પુરુષ નથી ઓળખાતા તો અંતરાત્મામાં રહેલું આત્મ સ્વરૂપ ના ક્યાંથી હોય? એને સ્વભાવ પ્રગટ છે, આ પ્રગટ છે, આ વ્યક્ત છે, આ વ્યક્ત છે. દશામાં પ્રગટ છે અને એ દશાને વ્યક્ત કરતા વચનો પાછા એથી વધારે પ્રગટ છે. ઉદ્ગળાત્મક છે જેને તને ઘણો પરિચય છે, ઉદ્ગળ નો તો તને ઘણો પરિચય છે, છતાં ન ઓળખાય તો પછી આત્મ સ્વરૂપ ઓળખાય એ વાતમાં તો કઈ માલ નથી. આત્મ સ્વપુરુષ નું મહત્વ છે એના દર્શન બંધ કરી દેવાનો સિદ્ધાંત સમાજ ની અંદર ફેલાવ્યો હોય તો શું દશા થાય સમાજ ની? હે, ક્યાં પહોંચી જાય સમાજ? હે, સત્પુરુષ ના દર્શન કરવાને, મંદન કરવાને પગે લાગવાનું શું દશા થાય સમાજ
ની?
એક અલ્પ સત્તા નું જે પણ છે પ્રાપ્તિ, એ પણ સત્પુરુષ ના યોગે છે. એક સાતા નું પણ એ ઉપર ઉપર અને ઉપર જ છે. બે સુધી એમાં
તો એમને બહુ વાત કરી છે કે સાતા તો પુણ્ય ના ઉદય છે, લોકો તો કે પુણ્ય પણ સત્પુરુષ ના પુણ્ય ઉત્પન્ન થવાનું મૂળ સત્પુરુષ છે. ધર્મ ઉત્પન્ન થવાનું મૂળ તો સત્પુરુષ છે ને, સિવાય કોઈ નથી. પણ જગત માં પુણ્ય ઉત્પન્ન થવાનું મૂળ પણ સત્પુરુષ જ છે. લોકોને ખબર નથી કે આના મૂળમાં સત્પુરુષ બેઠેલા હતા. પણ આ જગત માં પુણ્ય તત્વ ની ઉત્પત્તિ થઈ હોય તો એનું મૂળ સત્પુરુષ, અને ધર્મ ની ઉત્પત્તિ નું મૂળ પણ સત્પુરુષ છે. ચોક્કસ વાત છે, લોકોને રુધિર ચડી જાય તો મૂળ ને ખબર નથી, કારણ મૂળ યોગ્ય ગયું છે. પણ એક સાતા થી માંડીને પરિપૂર્ણ કેવળ જ્ઞાન પર્યંત ની જે સમાધિ છે એ બધાના મૂળમાં સત્પુરુષ.
બતાવનારી
એને ન બતાવ્યું તો કેવી રીતે થાય? એમને ભલે ધર્મ બતાવ્યો, હું માતો ધર્મ બતાવ્યો કે આત્મધર્મ શું છે, પણ એ આત્મધર્મ બતાવ્યો એ આત્મધર્મ સમજતી વખતે પણ પહેલા તો પુણ્ય ઉત્પત્તિ થઈ જાય છે. સમજતી વખતે શું થાય? આવો આત્મધર્મ છે એમ જ્યાં લક્ષણ આવીએ તો એ વખતે વિકલ્પ કાળે બીજે શું ઉત્પન્ન થશે? પહેલા તો પુણ્ય ઉત્પન્ન થશે, એના મૂળમાં પુણ્યના મૂળમાં સત્પુરુષ છે, ધર્મના મૂળમાં પણ સત્પુરુષ જ છે. બહુ શું બહુ ઊંડે જઈને વાત કરે છે, છેતરી વાત નથી. પૂર્ણ કામતા સુધીની, પૂર્ણ કામતા એટલે કેવળ જ્ઞાન લઈ લો, સર્વ સમાધિ, સર્વ સમાધિ કેવળ જ્ઞાન, તેનું સત્પુરુષ જ કારણ છે. એનું કારણ સત્પુરુષ જ છે. એના ઉપર એ વાત કરી છે કે સંસાર કેવળ સાતામય છે, કોઈ પણ પ્રાણીને અલ્પ પણ સાતા તે પણ સત્પુરુષનો જ અનુગ્રહ છે. કોઈ પ્રાણીને સુનુભાવ થયો અને એને સાતા ઉપજી તો કહે સત્પુરુષની કૃપા છે, એને અહીંયાથી ઉત્પત્તિ પુણ્યની થઈ છે, માટે એનો અનુગ્રહ છે, એની કૃપા છે. એમ લખ્યું છે કોઈ પણ પ્રકારના પુણ્ય વિના સાતાની પ્રાપ્તિ થતી નથી, અને એ પુણ્ય પણ સત્પુરુષના ઉપદેશ વિના કોઈએ જાણ્યું નથી. જાણ્યું ખોટું જાણ્યું છે, સત્પુરુષના ઉપદેશ વિના પુણ્ય પણ નથી. ઘણા કાળે ઉપદેશેલું તે મૂળમાં, ઘણા કાળ પહેલા ઉપદેશેલું તે પુણ્ય હૃદયને આધીન થઈને અત્યારે પ્રવર્તે છે, એટલે લોકોને ખબર નથી એ વાતની. શું જેમ કોઈ ગ્રંથ કરતા છે એ જાણ છે, એમ કે પંચાધ્યાયી છે, બહુ સરસ દ્રવ્યાન યુગનું બહુ સરસ, પણ એનો બહુ કોણ છે? કોઈ સત્પુરુષ છે. તો ગ્રંથની પ્રશંસા થાય પણ સત્પુરુષ ને ખબર નથી, એટલે લોકો ભૂલી ગયા છે. એ સત્પુરુષને લોકો ખબર નથી માટે ભૂલી જાય છે, અને ગ્રંથની પૂજા કરવામાં આવે છે, સ્ત્રોતની પૂજા કરવામાં આવે છે ને, તો ગ્રંથની પૂજા કરવામાં, પણ એનો મૂળ મૂળમાં કોણ બેઠો છે? એ સત્પુરુષ બેઠા છે. પણ રૂઢિ ગત રીતે ભૂલી જવાય છે, રૂઢિના અધીનથી પ્રવર્તે છે, તેથી જાણે તે ગ્રંથાદિથી પ્રાપ્ત થયું લાગે છે. શું તો જાણે પુસ્તક વાંચવાથી, પુસ્તકના ઉપદેશથી જાણે કોઈ પુણ્ય થતો હોય એમ લાગે છે, પણ એનો મૂળ એક સત્પુરુષ છે. એનું મૂળ કોણ છે? સત્પુરુષ. એક સત્પુરુષ જ છે, માટે અમે એમ જ જાણીએ છીએ કે એક અક્ષર સાતાથી માંડીને પૂર્ણકાંતા સુધીની સર્વ સમાધિ તેનું સત્પુરુષ છે. કેવળ જ્ઞાનનું નિમિત્ત પણ સત્પુરુષ છે, અને એક અંશ પુણ્ય સાતા વર્ષે પણ સત્પુરુષ છે. આટલી બધી સમર્થતા છે, આપણું સમર્થ પણ બહુ મહાન સામર્થ હોવા છતાં એને કાંઈ સ્પૃહા નથી, લેવા દેવા નથી, ગર્વ નથી, કારણ નથી, કાંઈ નથી. જાણે પોતે અજ્ઞાની હોય એમથી ને એવો દેખાવ કરીને પ્રવર્તે છે અણપટી દશાએ, માટે અમને આશ્ચર્ય થાય છે. આ તો આશ્ચર્યની કોઈ પ્રતિમા છે, આશ્ચર્યની મૂર્તિ છે, માટે અમે એનું નામ સ્મરણ કરીએ છીએ અને એની સ્તુતિ ખરી કરીને કરીએ છીએ. એ પોતે સત્પુરુષને કેવી રીતે ઓળખ્યા છે, પોતે સત્પુરુષને કઈ નજરે જોવે છે ત્યારે ઓળખે છે, અને ઓળખાય એની કઈ નજર થાય એ બધું આમાંથી મળે છે. એક પત્ર બહુ સરસ,
મનુષ્ય ભાવ મળ્યું, આ દિગંબર કુળ મળ્યું, આ બધું સત્પુરુષની અનુગ્રહથી મળે,
બધું સત્પુરુષમાં મળે છે. મૂળમાં મૂળમાં સત્પુરુષ છે એ ભૂલી ગયો છે, એને ખબર નથી, એ રૂઢિમાં ચાલ્યો ગયો એટલે ભૂલી ગયો, રૂઢિ ગતિ ગયો એટલે ભૂલાઈ ગયો. શું કહે છે કે અહીં પ્રશ્નમાં, એટલે મારા પ્રશ્નમાં વિશેષતા એટલી છે કે પરાયણ ઉપાધિ યોગ પ્રાપ્ત થતો હોય તો શું છે? રાગદ્વેષાદી પરિણતિ ઓછી હોય એમ ઓછી કરો એમ તમે કીધું, ઓછી કરવી જોઈએ, પણ એ તો ઓછી છે. શું પ્રશ્ન છે કે રાગ ની પરિણતિ ઓછી છે પણ સંયોગો ઘણા વિચિત્ર છે. સંયોગો એવા છે કે જેને બહુ જ પૈસા મેળવવા આવે ને ધમાધમ કરતો હોય ને એને જેવા સંયોગ હોય ને એવા અમારા સંયોગો છે. ઘણું મેળવવા માટે જે પ્રયત્ન કરે ને એને જે સંયોગો ઉભા થાય ને એવા સંયોગો છે. અમારી અંદર પરિસ્થિતિ સારી જ હોય છે. લગભગ આખો દિવસ ખેતમાં જ વ્યતીત થઈ જાય, એવી રીતે મોટો કાળ દિવસ નો મોટો ભાગ ખેતમાં વ્યતીત થાય છે. અને તે ઉપાધિ ને ત્યાગ કરવામાં પરિણામ રહ્યા કરતા હોય, એટલે પરિણામ એમ જ રહ્યા કરતા, છોડવું છે છોડવું છે છોડવું છે છૂટવું છે છૂટવું છે, સતત પરિણામ આગળ કરે છે. કે કોઈ જીવન એવું બને છે કે બાહ્ય સંયોગો નો ત્યાગ કરતા એને એ ત્યાગ કરવામાં કઠણ પડે, બળ પડે, આકરું લાગે, એવું પોતાને નથી. અત્યારે આ મૂકીને આવી નીકળીએ તો કઈ વિકલ્પ ફરજ ન આવે, એવી પરિસ્થિતિ સરસ છે. અંદરની છોડે તો એમને કોઈ જાત સહજ માત્ર માં છોડી શકે એવી અંતરંગ દશા તૈયાર થઈ ગઈ છે. એમ કહેવું છે છતાં ઉદયપુર છે ઉપાધિ પ્રસંગ વર્તતો હોય એટલે લંબાતો હોય, એ પૂર્વ પ્રારંભ નો યોગ છે. પોતે શા ઉપાય મદદ કરી શકાય? પ્રશ્ન થોડો ઊંડો છે કે શા ઉપાય નિવૃત્ત કરી શકાય એવો કોઈ જાણવા મળે છે, તમારા ખ્યાલમાં આવે છે એમ કે છે. એ પ્રશ્ન વિશે તમારો લક્ષ્ય પહોંચે એટલે તમારું જ્ઞાન લંબાય અને કઈક તમારા લક્ષ્યમાં વાત આવે કે આ પ્રશ્નમાં શું કરવું જોઈએ તો તે લક્ષો લક્ષો. અથવા એમને એમ કહ્યું છે કે આપણે જયારે મળે ત્યારે મળીએ ત્યારે એ વાતની ચર્ચા તમે કાઢજો. આ પ્રશ્ન હું તમને આપી રાખું છું, આની ચર્ચા તમે કાઢજો એ વાત આપણે કરી છે. એટલે શું કહું છું, પોતાની પરિસ્થિતિનું મને વધારે વર્ણન કર્યું કે રાગ પરિણતિ તો ઘટી ગઈ છે, છોડી દઈએ તો કઈ અમને કાંઈ આકરું લાગે એવું નથી, સહજ માત્રમાં છોડી શકીએ એવું છે, એમ કઈ વિકલ્પ આવે એવું નથી કે હવે આનું શું થશે આનું શું થશે આનું શું થશે કઈ સંભાળવું પડે એ કઈ લાગતું નથી. અને અત્યારે જે છૂટ્યું નથી તો છોડવાના વિકલ્પ વધારે આવે છે. જે પ્રવૃત્તિમાં જે વિકલ્પ આવવા જોઈએ એના કરતા છોડવાના અને પ્રવૃત્તિ કરીએ છીએ એના ખેતના પરિણામ વધી જાય છે, પરંતુ આવો જાય છે પ્રવૃત્તિ કરવાના પરિણામ છે. એક એનો ત્યાગ કરવાનો અને પ્રવૃત્તિ કરતા જે ખેત થાય ખેતના પરિણામ એ બેનો પ્રમાણ વધી જાય છે. બહારની પરિસ્થિતિ વધીને આવે છે અને એકદમ એની સ્થિતિને
અપકર્ષણ કરી નાખવું હોય તો ઘણી બધી રીતે શું કરવું જોઈએ કે છે. પ્રારબ્ધ જે પૂર્વ સ્મૃતિ છે એની સ્થિતિ એકદમ ઘટી જાય કે કેવું કરવું હોય તો શું કરવું જોઈએ. આ પ્રશ્ન
મૂળ પ્રશ્ન આપો છો.
હા, એ પ્રશ્ન પૂછો છો. અમારે દેવરંથી છે એની વાત નથી. શું અત્યારે જે છે એને આ છેલ્લો છે. શું છેલ્લો છે કે રાગ દ્વેષાદી એ સંયોગો પ્રત્યેના રાગ દ્વેષાદીની પરિણતિ ઓછી થઈ ગઈ છે. ઉપાધિનો ઉપયોગ જાય છે તો એમાં કંઈક સાથે સાથે અણગમો થઈ જાય છે. શું અને એનો ત્યાગ કરવાના પરિણામ મારા મારા આ છોડી દઈએ છોડી દઈએ છોડી દઈએ. ઉલટાનો સંયોગની અંદર નવા નવા ફંડા ચૂકતા જાય છે. એકને બતાવીએ તો ત્રણ બીજા ઉભા હોય. એકને રવાના કરીએ તો ત્રણ સમય આવે ઉભા હોય. લાઈવ કોઈ આવતું નથી. કરવું છું આનો ઉત્તર આપણને એમ જે પ્રશ્ન પૂછ્યો છે એ એટલો છીછરો નથી. અઘરો પ્રશ્ન પૂછ્યો છે. હું ઉત્તર આપ્યો છું તો હવે ઉત્તર મળે તો ખ્યાલમાં આવે. આજે પ્રશ્ન આપો અઘરો પૂછ્યો છે. છોડી શકાતો નથી. બરાબર છે. પણ જો જીવ પોતે એવી કોઈ આત્મદશામાં ઉગ્રતામાં આવે, આત્મદશા છે એની કોઈ ઉગ્રતામાં આવે, એટલે વિતરાશાની વૃદ્ધિ થઈ જાય. પ્રારબ્ધ છે એની સ્થિતિ ટૂંકાઈ જાય. હૃદયમાં આવ્યા પહેલાના જે નિષેકો છે પરમાણુના એની સ્થિતિ ટૂંકાઈ જાય. એટલે જે ઘણા કાળ સુધી હૃદય લંબાવવાનો હોય એ ઉગ્રામાં પૂરો થઈ જાય. તીવ્રપણે આવી જાય ભાવની બને છે તો કેવી રીતે બને છે. એક બાજુ એના આત્માની એવી તૈયારી થાય છે કે શુદ્ધાજે ધ્યાનમાં પ્રથમ બેસે સપ્તમ ગુણ ધ્યાન એટલી પૂર્વ તૈયારી સુધીની અંદરની તૈયારી થઈ ગઈ હોય છે. આ વિશે જો સમજાય પૂર્વ તૈયારી કેટલી થાય છે કે જેને લઈને એનો જે સાંસારિક સંયોગનો પ્રારબ્ધ ઉદય હોય છે એ આ બાજુ એ મને દશા અંગીકાર કરવાને એનો વિકલ્પ ઉઠે ને આ બાજુ એની સ્થિતિ પૂરી થતી હોય. એવું ન બને કે એની સ્થિતિ પૂરી ન થાય ને એ મને પણ લે કે સંસારનો પ્રારબ્ધ ઉદય એમને લે અને આયા મની દશા લઈ કેવી રીતે બને. એમને એ જોયું છે આ કેમ બનતું નથી. અહીંયા તૈયારી થતા ચાલે છે આ કેમ બનતું નથી. શું કરવું જોઈએ હવે શું કરવું જોઈએ. મારે આ તો એમને સમસ્યા ખુલ્લી 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 કરી છે. પ્રશ્ન છે ઘણું છે અને તોય તો એ જોર ઘણું છે ત્યાં એક સમસ્યા પછી ઊભી થઈ છે. રસ્તે હાલતા હાલતા કેવા વાઘ આવે છે, કેવા રસ્તા વચ્ચે ગડબડવાળા આવે છે, વચ્ચે કેવી કેવી સમસ્યાઓ આવે છે. પછી 28, 29, 30 વર્ષ તો નીકળી ગયું છે. 30મી વર્ષે ઠીક ઠીક નિવૃત્તિ જીવી છે. ઉદય મોડો પડ્યો છે તો જોર કર્યો છે વનવાસ ખેડ્યો છે. એ વખતે એમ થઈ ગયું છે કે બસ હવે આમાં આગળ વધી જઈએ, મને દશા હું કેવો લઈ જઈએ. પણ જો એ બનવાનું એમને થતું નથી. આ બાજુ જ્યાં પ્રયોગ કરવા ગયા ત્યાં શરીરે બીજી પરિસ્થિતિ, શરીરની પરિસ્થિતિ સાવ બીજી થઈ ગઈ. એટલે કઈ જોર કરવા ગયા ત્યાં વજન કેટલું ઘટી ગયું છે, પડધો પડધો જેટલું વજન ઘટી ગયું. છેલ્લે તો કઈ ત્યાંસી રતલ નથી, 40 રતલ ભોજન, 45 પડધો વજન ઘટી ગયું. પછી તો વનવાસની દશાની પરિસ્થિતિ રહી ગઈ છે, બાહ્ય સંયમમાં તો સંયમ તોડીને અન્યથા કોઈ માર્ગ પ્રવર્ત આવે કે વાંધો નહીં, પછી સંતા વધે. કે તમે રાગ પરિણતિ કોઈ રાગ પરિણતિ ઘટાડે તો જ આમ બને. મારી આ અંદર બહાર ની સ્થિતિ તમને કહું છું, હવે મારે અત્યારે અહીંયા શું કરવું જોઈએ. જે ભરત ચક્રવર્તીએ કર્યું, એ કર્યું ભરત ચક્રવર્તીએ કર્યું. ઉદયની વચ્ચે રહીને, છ ખંડ ને રાજની વચ્ચે રહીને એટલી બધી તૈયારી કરી કે જે રીતે દશાનો વિકલ્પ આવ્યો બહાર જ નીકળ્યા. પૂજી બેન શ્રી લિખી કે એ ઘરેને એ પણ ધન્ય છે કે જ્યાંથી ઉપયોગ બહાર જ અંદર ગયા પછી બહાર જ નહીં આવે. એ સ્થિતિમાં ખૂબ જ કેવો જ્ઞાન શ્રેણી માંડી પછી સાતમા સંસ્થાન થી પાછા ફરીને છઠ્ઠે ન આવ્યા. મહાવ્રત સમિતિ વૃત્તિ કોઈ આચાર માર્ગમાં આચાર પાડવાની કોઈ સ્થિતિ જ ન આવે. સિદ્ધાર્થ કેવું એમ થવાનું શું કારણ? એટલી તૈયારી છે ભૂમિકા. સંપ્રદાયના વિવાદનું કઈક સમાધાન થઈ શકે એવી રચના કરી છે, પણ તારતમ્ય વાસ્તવિક જ્ઞાનમાં ની રચના નથી એમ મને લાગે છે. ભાવાર્થ પ્રકાશનનો ગ્રંથ આવ્યો છે, સંપ્રદાયની અંદર જે વિવાદ ચાલે છે એના સમાધાનનો વાત લખી છે, પણ એ કોઈ જ્ઞાની પુરુષની રચના હોય એવું અમને લાગતું નથી. માણી ઉપરથી એમણે એ જ્ઞાનીને નામ કર્યું નથી લાગતું. કેટલી ફરક છે. શ્રી ડુંગરે અખે પુરુષ એક વરખ હે એ સભ્યો લખાયો તે વાંચ્યો છે. પદની રચના કોઈ મૂકી છે, સિંહને એવા સભ્યાનો વિશેષ અનુભવ છે એટલે એમને એ વૈચારિક પદ્ધતિમાં પ્રેક્ટિસ છે, અનુભવ એટલે પ્રેક્ટિસ છે. તથાપિ એવા સેવા સભ્યામાં પણ મણિકોને છાયા જેવો ઉપદેશ જોવામાં આવે છે. ઉપદેશની કોઈ છાયા હોય કેટલી વાત છે, કોઈ બળવાન વાત નથી. અને તેથી એનો નિર્ણય કરી શકાય છે કે એની યોગ્યતાનો નિર્ણય કરી શકાય. અને કદી નિર્ણય કરી શકાય તો તે પુરવાર પર અવિરોધ રહે છે એમ ઘણું કરીને લક્ષમાં આવતો નથી. જે એમાં નિપ્રયાસો રહ્યા લક્ષમાં આવે છે. જીવના પુરુષાર્થ ધર્મને કેટલીક રીતે એવી વાણી બળવાન કરે છે કે પુરુષાર્થની જાગૃતિ માટે વાત ઠીક છે કે તો તે વાણીનો ઉપકાર કેટલાક જીવો પ્રત્યે થવો સંભવ છે. શું છે કે જે અખા ભગતના પદો છે એને સારી રીતે વાંચ્યા છે, એમાંથી કોઈ કોઈ વાર પોતાની નવા પદની રચનામાં પણ ઉતારતા હશે. શ્રી નવચંદના હાલ બે પત્તા અત્રે આવ્યા હતા. કઈક ધર્મ પ્રકારને જાણવા વિશે હાલ તેમની ઈચ્છા થઈ છે. નવચંદ ગોસાભાઈ મોરબીના એક પક્ષ છે, એના પર ઘણા પુષ્કળ પત્રો લખાણા છે, બે પુષ્કળ એમના આવેલા. કઈક ધર્મ જાણવા વિશે હાલ તેમની ઈચ્છા થઈ છે એટલે એમને કઈક જિજ્ઞાસા ધર્મની થઈ છે એમ લાગે છે. તથાપિ તે અભ્યાસવત અને દ્રવ્યાકાર જેવી હાલ સમજવી યોગ્ય. અભ્યાસવત એટલે શું? ગોખવા જેવું, ગોખીને મોઢે કરી નાખે અને જેમાં ભાવાકાર ન હોય એને દ્રવ્યાકાર કહેવામાં આવે છે. કડકડાટ કરી નાખે જે વાતો એ બરાબર માટે કડકડાટ કરી નાખે, એમાં ભાવ ન ભરે એનો તો એ દ્રવ્યાકાર એને ગ્રહણ કર્યો છે અને ભાવ પકડે તો ભાવાકારે ગ્રહણ કર્યું. એટલે અભ્યાસવત એટલે ગોખીને દ્રવ્યાકાર જેવી હાલ એમની સ્થિતિ સમજવી યોગ્ય છે. જો કોઈ પૂર્વના કારણ યોગથી એ પ્રકાર પ્રત્યે તેમનો લક્ષ્ય વધશે તો ભાવ પરિણામે પણ ધર્મ વિચાર કરવાનું બની શકે એવો તેમનો ક્ષમ છે. કંઈક ઠીક છે અને કંઈક લક્ષ્ય રાખશે તો એમને ભાવ પરિણામે પણ ધર્મ સમજવાનું શક્ય છે એવી એમની યોગ્યતા, વર્તમાન યોગ્યતાનો નવલચંદ ભાઈની યોગ્યતાનો ટૂંકું વર્ણન કર્યું છે. વ્યક્તિગત એમને સંપર્ક રહ્યો છે બધાનો, અને વ્યક્તિગત સંપર્કમાં વિશેષતા એ છે કે સામો જીવ કઈ જગ્યાએ છે એને અત્યારે કયો ખોરાક આપવો જોઈએ, કયો ખોરાક ન આપવો જોઈએ, આને મગનું પાણી આપવું, આને રોટલી દાળ શાક આપવા, આને મિષ્ટાન આપવું, કે આને ચાર શેર ઘીનો અડદિયો ખવડાવો, શું આલંબા ખવડાવો, એ બધું એમની પાસેમાં આપી દીધું. એટલે જેવો સામે માણસ હોય એવી વાત કરતા, એવી વાત કરતા એટલે ઘણા લોકોને એ વાત સમજવામાં નથી આવતી. અહીંયા આમ વાત કરી છે ને અહીંયા આમ વાત કરી છે આમ કેમ છે, પણ એને ત્યાં એને એમ કરવું જરૂરી હતું, એને તમે ત્રિકાળી સિદ્ધાંત બોલાવ્યો. વાત જો વ્યક્તિગત છે એને તમે ત્રિકાળી સિદ્ધાંત એ સમજણ ફેર થઈ જાય છે. તમારા આજના પત્રમાં છેવટે શ્રી ડુંગરે જે સાખી લખાવી છે, ડુંગરભાઈ બધી પદોની રચના કરતા હશે, કવિ કવિત્વ પણ હશે. વ્યવહારની જાળ પાંદડે પાંદડે પરજળી એ પદ જેમાં પહેલું છે તે યથાર્થ છે. ઉપાધિથી ઉદાસ થયેલા ચિત્તને ધીરજનો હેતુ થાય એવી સાખી છે. જેને ઉપાધિમાં ઉદાસીનતા આવે એને થોડી ઠીક લાગે એવી વાત છે. તમારું તથા શ્રી ડુંગરનું પત્રે આવવા વિશે વિશેષ ચિત્ત છે એમ લખ્યું તે વિશેષ કરીને જાણ્યું. બંને પ્રત્યક્ષ સમાગમમાં મુંબઈ આવવા છે. શ્રી ડુંગરનું ચિત્ત એવા પ્રકારમાં શિથિલ કેટલીક વાર થાય છે તેમ આ પ્રસંગમાં કરવાનું કારણ દેખાતું નથી. એ જ્યારે પોતે આવવા માંગે છે ત્યારે લગભગ એ ઢીલા પડી જાય છે. એમની કોઈ ધાર્મિક પ્રતિષ્ઠા સારી હતી. સૂક્ષ્મવાળા હતા કે શરૂઆતમાં તો સુભાષભાઈ પણ એને અનુસર વાંચન એની મતોના ગ્રંથો અને સૂક્ષ્મ કવિત્વ આ બધું હતું. એટલે એને લઈને સમાજમાં કારણ કે એ સંબંધીની એમની પ્રેસ્ટીજ પણ હતી. હવે ધાર્મિક પ્રેસ્ટીજવાળા માણસ એમનેથી નાની ઉંમરના માણસના સામે એના ઘરે લઈને સત્સમાજ કરવા જાય એને શેર પગ પાછો પડતો હતો. મન સંકોચા આવવા માટે એને ઉત્સાહ નતો આવતો. એટલે શિથિલ હતા સમાજને કારણે. એટલે બહુ સમાજી ભાષામાં સોફ્ટ ટોન સમજીને કહેવાય કે આવા પ્રસંગમાં એટલે રૂબરૂવામાં એમને કાંઈક શિથિલ કેટલીક વાર શિથિલ પણ થઈ જાય છે. ઢી નથી એ જો આવવું જોઈએ એ જો નથી દેખાતું. પણ આવા પ્રસંગે કે આ વખતે એવું કંઈ એને કારણ નથી જરૂર આવે છે. કાંઈક શ્રી ડુંગરને દ્રવ્યથી માન દશા એવા પ્રસંગમાં અડી આવતી હોવી જોઈએ એમ મને લાગે છે. લૌકિક માન જે મળી ગયું છે એમાં ખામી પહોંચે આ તો ત્યાં જ આવવા માંડ્યા. એ અહીંયા આવે કે એને ત્યાં જવું જોઈએ શું તો એ ત્યાં જવા માંડ્યા એમ થાય. એનું સ્થાન એમ કે નીચું દેખાય એ બહારની પરિસ્થિતિ ઊભી થાય એને લક્ષ્મણ આવતી હશે ને આવવાનો વિચાર એનો ઢીલો પડી જાય છે શિથિલ થઈ જાય છે. પણ તે એવા વિચારવાન મને રહે તે ઘટાડત નથી. પણ જેને આત્મહિતની મુખ્યતા હોય એ જે વિચારવાન છે ને આત્મહિતની મુખ્યતા હોય છે. આત્મહિતની મુખ્યતા વાળાને વિચારવાન કહેવામાં આવે છે. તો એ વાત એને ઘસતી નથી એવું મેં એને નહીં રાખવું જોઈએ. એના જેવા એમ રાખે તો પછી બીજા સાધારણ જીવો વિશે તેવા દોષની નિવૃત્તિ સત્સંગથી પણ કેમ થાય અને સત્સંગ મળે પણ ન થાય સાધારણ માણસો. સત્સંગ રહેતો તો પત્રથી પણ રહેતો હતો. એ આટલું અમારા ચિત્તમાં રહે છે કે આ ક્ષેત્ર સામાન્યપણે અનારુચિત કરી નાખે તેવું છે. મુંબઈની વાત કરે છે. આજથી 96 વર્ષ પહેલા મુંબઈની વસ્તી 10મા ભાગની હશે અત્યારે છે ત્યારે પણ એમ કહે છે કે અહીંનું ક્ષેત્ર એવું છે કે ચિત્તને અનારી કરી નાખે. એટલે ક્ષેત્ર અનાર્ય જેવું છે ત્યાં રહેનારું ચિત્ત પણ અનાર્ય જેવું થઈ જાય. એની વૃત્તિઓ પણ અનાર્ય જેવી થઈ જાય. ખાણીમાં પૂરીમાં એવા ક્ષેત્રમાં
પાપરૂપ પરિણામ વધી જાય.
હા વધી જાય પાપરૂપ પરિણામ વધી જાય અને વિવેક ઘટી જાય. બાહ્ય જીવનનો પણ વિવેક ઘટી જાય. એ તો ત્યાં જોવા છું જે ત્યાં છૂટછાટથી જે લોકો રહીએ છે એ દેશમાં નથી રહેતા. મુંબઈમાં રહે છે એના કરતા ભાવનગરમાં છૂટછાટો છે. ભાવનગરમાં એના કરતા ગામડામાં જાળતો એથી છૂટછાટો છે. રહેણી તેમની કપડાં લતામાં ફેર પડે છે બોલવામાં ચાલવામાં. હવે તો આવા જમાન એટલું બધું વધ્યું છે કે ઝડપી સાધનો આવા જમાના થયા છે. હવા જલ્દી લાગી જાય છે એક જગ્યાની હવા બીજી જગ્યાએ લાગી જાય છે. તો તે દિવસે એવા સાધન ન હતા. હજી એ વાત નથી સમજાતી કે ઘણા માણસ ત્યાં નિવૃત્તિ લઈ લે છે. ધંધાની ઉંમર પૂરી થઈ ગઈ હોય, નોકરીની ઉંમર પૂરી થઈ ગઈ હોય, બારમાં નિવૃત્તિ આવી હોય પણ હું કઈ ન છોડી શકે. ક્ષેત્ર ન છોડી શકે. હા હું આવે શું કરો એ તો હા હું રક્ષણ કરો વાંચીએ વિચારે મંદિર જઈએ સાંભળીએ કોઈ બધું જાય પણ હવે અહીંયા હું કામ છે તો પછી અહીંયા રહેવાનું કામ છે. આગળ રહેવા જેવું ક્ષેત્ર છે શું પણ ત્યાંની જે માયા કાઢી હોય છે આખી જિંદગી ત્યાં કાઢી હોય એ ધમાધમવાળા ક્ષેત્રમાંથી નિવૃત્તિ ક્ષેત્રમાં માનસિક રીતે રહેવાની તૈયારી હતી નથી. ઘણા બધા મોક્ષનો અનુભવ થયો. ભવાનીમાં
પણ ગયા હતા ને,
છોકરાઓ તૈયાર થઈ ગયા, છોકરાઓ સમય આપણે પણ નિવૃત્તિ લઈ લીધી છે, પણ રહીએ છીએ મુંબઈમાં. મૂળ વતન ક્યાં? જામનગરમાં રહીએ છીએ મુંબઈમાં. કેમ? મુંબઈ છોડું નથી બોલતો, ત્યાં તો થઈ ગયા. અને 96 વર્ષ પહેલા કહે છે, 47 આપણા મોક્ષ પણ ત્યાં નિવૃત્તિમાં ત્યાં જ રહે છે. ના, નિવૃત્તિ કાંઈ ઠેકાણું નથી હોતું સામાન્ય રીતે. કાંઈ સામાન્ય જેવી વિવેક વિચાર નિવૃત્તિ ક્ષેત્રમાં આવવો જોઈએ, એટલો પણ વિચારમાં વિચારણીમાં વાત ન હોય કે જીવનનો ઉતરાળ સંધ્યાકાળ ચાલે છે અને હવે સમજી લેવા જેવું છે, એટલો પણ વિવેક વિચાર નથી હોતો. એટલે પછી એના બાહ્ય જીવનની અંદર પણ કાંઈ ઠેકાણું હોય નહીં.
નીચે જ ગતિ જાય, ભારે પથ્થર કઈ રસ્તામાં ન લેવું મુંબઈ ક્ષેત્ર છે.
ભારે
પથ્થર થઈ જાય તો નીચે જ જાય, સીધો તળિયે જ જશે.
છેલ્લા 90 વર્ષમાં તો 1000 વર્ષમાં ફેરફાર થાય ને, એ ખબર એટલો ઝડપી કાળ ઉતરતો છે.
સંઘમાં રહેવાની જે પ્રવૃત્તિ ભાવ વિશેષ થઈ ગયો એને અસંગમાં,
એને એ સંઘ છોડવો ગમતો નથી. જે ત્યાં સંઘ છે એ સંઘ છોડવો ગમતો નથી. દૈહિક સંઘ, દેહની સગવડતા, મુંબઈમાં અથવા એવી બીજે ક્યાં હતું, નાના ગામડામાં જાય તો ધૂળ ઉડે, અહીંયા ધૂળ ન ઉડે, અહીંયા ધૂળ ઉડે. ફરવા નીકળે તો ગામડામાં ખૂબ ધૂળવાળા થાય, ત્યાં તો રસ્તા સારામાં સાફ કરેલા ધોયેલા બને. શું કહે છે, એટલું અમારા ચિત્તમાં રહે છે કે યોગી 4-5-7 વર્ષ રહ્યા છે, પણ કેવો સરવાળો માર્યા છે મુંબઈ કે આ ક્ષેત્ર સામાન્યપણે અનારોચિત કરી નાખે તેવું છે. તેવા ક્ષેત્રમાં સત્સમાગમનો યથાસ્થિત લાભ લેવાનું ઘણું કઠણ પડે, કેમ કે આજુબાજુના સમાગમો, લોક વ્યવહાર બધા ઘણું કરીને વિપરીએ લઈ રહ્યા. ચોખ્ખું છે આજુબાજુના સમાગમો, લોક વ્યવહાર બધા ભૂલું કરીને વિપરીએ રહ્યા, અને તે કારણથી ઘણું કરી કોઈ મોક્ષજી અત્રે જઈને સમાગમ અર્થે આવા ઈચ્છા કરતા હોય તેને પણ પ્રત્યુત્તર ના લખવા જેવું બન્યા છે. મોટા ભાગનાને તો અમે નાદ લખી નાખીએ છીએ, અહીંયા આવું નહીં તમારે, અમે નિવૃત્તિ ક્ષેત્ર હોય ત્યાં આવું, મુંબઈ આવું નહીં.
સત્સમાગમ
માટે એ ક્ષેત્ર એમને અનુકૂળ નથી લાગ્યું.
એવું જીવનની પ્રવૃત્તિ મેં અહીંયા કરી નાખે તો એ સમાન જ થઈ ગયા. એવો જીવન પ્રવૃત્તિ માં અહીંયા કરી નાખે તો એ બંબ જેવું જ થઈ જાય.
કેટલો રસ લે છે એના ઉપર તો છે. ના લખવા જેવું બને છે કેમ કે તેના શ્રેયને ગાઢ ન થવા દેવા યોગ્ય છે. આવનાર જે એનું શ્રેયકર થાય એમાં બાધા પડે એવું છે. તમારા તરફ તમારા તથા શ્રી ડુંગરના આવા સંબંધમાં એટલો બધો વિચાર તો ચિત્તમાં થતો નથી. તમારા તથા ડુંગરના આવા સંબંધમાં એટલો બધો ચિંતા છે, તમને ના લખી એવો વિચાર નથી થતો. તમારી યોગ્યતા જોઈને બીજાને ના લખી નાખીએ છીએ, તમને ના લખીએ એવો વિચાર નથી થતો. પણ કાંઈક સહજ થાય છે, એટલો બધો નથી થતો પણ થોડોક થાય છે. એટલે ચોખ્ખું પોતાને જેટલા પરિણામ સ્પષ્ટ છે એ કહી દે છે. શું એમાં એમને બીજા ડુંગર મહિને ઉલટું પડી ગયું છે. એટલે બીજો પત્ર પાછો ઉલટો પડ્યો છે એના જવાબમાં. શું કાંઈક સહજ થાય છે, એ સહજ વિચાર થાય છે તે એવા કારણથી નથી થતો કે અત્રનો ઉદય ઉત્પાદન યુગ જોઈ અમારા પ્રત્યે તમારા ચિત્તમાં કાંઈ વિક્ષેપ થાય. અમારી પ્રવૃત્તિ જોઈને તમને શંકા પડે એનું કારણ નથી. પણ એમ રહે છે કે તમારા તથા શ્રી ડુંગર જેવાના સત્સમાગમનો લાભ ક્ષેત્રાદિના વિપરીત વિપરીતપણાથી યથાયોગ્ય ન લેવાય તેથી ચિત્તમાં ખેદ આવી જાય છે. આ ક્ષેત્રની પરિસ્થિતિ જોઈને આપણા જેવા એ તો એકદમ એકાંત સ્થળમાં જ સત્સમાગમ કરવો જોઈએ એવો અભિપ્રાય રહે છે. જોકે તમારા આવવાના પ્રસંગમાં ઉપાધિ ઘણી ઓછી કરવાનું બની શકશે. તમે આવશો એટલે પ્રવૃત્તિ થોડી ઓછી કરીશ. તથાપિ આજુબાજુના સાધનો સત્સમાગમને અને નિવૃત્તિને વર્ધમાન કરનારા નહીં તેથી ચિત્તમાં સહેજ લાગે છે. સહેજ લાગે છે એમ આટલું લખવાથી ચિત્તમાં આવેલું એક વિચાર લખો છે એમ સમજવું. વધારે વગર ન લખવું કે તમે આવશો ને એમ ન સમજવું. એક જે વિચાર આવ્યો એ તમને લખવો છે એટલું જ તમારે સમજવું. પણ તમને અથવા શ્રી ડુંગરને અટકાવવા વિશેનો કાંઈ પણ આશય ધારીને લખ્યું નથી, ચોખ્ખું કર્યું છે. પણ એટલો આશય ચિત્તમાં છે કે જો શ્રી ડુંગરનું ચિત્ત આવવા પ્રત્યેમાં કાંઈક શિથિલ દેખાય, એમનું મન પાછું પડતું હોય તો તેમના પ્રત્યે તમે વિશેષ દબાણ કરશો. દબાણ કરીને નહીં લાગતા એને, તે જે ઉત્સાહથી આવે, મનથી આવે, ભાવનાથી આવે તો આવે, મન પાછું પડતું હોય તો ન આવે. એટલે દબાણ કરશો નહીં તો પણ અડચણ નથી. કેમ કે શ્રી ડુંગરના સમાગમની ઈચ્છા વિશેષ રહે છે અને અત્રેથી નિવૃત્ત થવાનું થોડા વખત માટે હાલ બને તો તેમ કરવાની ઈચ્છા છે તો શ્રી ડુંગરનો સમાગમ તો બીજા નિવૃત્તિ ક્ષેત્રે કરવાનો થશે એમ લાગે છે. એમને એમ છે કે આ જીવ જો સત્સમાગમમાં નિવૃત્તિ ક્ષેત્રમાં આવશે તો મોટો સારો એવો પલટો મારી જશે. અહીંયા એટલો ફેર નહીં પડે એનામાં જેટલો નિવૃત્તિ ક્ષેત્રમાં ફેર પડશે. એટલે એટલા પ્રત્યે અમે ડુંગરભાઈ માટે થોડી ચોખવટ વધારે કરી છે. એ ઉજળ ફેર થઈ ગઈ છે. બીજો પત્ર લખે છે એ 600 નો છે.